તારીખ 31/8/1990 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 210
ઉત્તમનો અર્થ છે સમ્યક. સમ્યક પ્રકારે આ ધર્મ સમજવા યોગ્ય છે. જગતમાં રૂઢિગતપણે જે એનો અર્થ થાય છે એવી અહીંયા વાત નથી, એટલે અહીંયા ઉત્તમ એવું વિશેષણ દરેક ધર્મના નામ સાથે લગાવેલું છે. તપ 12 પ્રકારના વ્યવહારે કહેવામાં આવ્યા છે. 6 અંતરંગ અને 6 બાહ્ય એમ 12 પ્રકારના તપ કહેવાય છે. તે 12 ભેદ છે એ વ્યવહાર નહીંથી છે. નિશ્ચિત ધર્મ બુદ્ધિએ અહિંસા પાળવા અર્થે આહાર ન કરવો એવો કોઈ વિચાર આવે મુમુક્ષુને તો તે શુભ ભાવરૂપ છે. એટલો માત્ર શુભ ભાવ જાણવા યોગ્ય છે, પણ એ તપ છે એમ જાણવા યોગ્ય નથી. અને એ રીતે તપ તરીકે એનું મૂલ્યાંકન પણ કરવા જેવું નથી. ગુરુદેવશ્રીએ એ વિષયમાં ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે કે જે ખરેખર નથી એને તપ નથી, એને જો ખરેખર તપ માનવામાં આવે તો ત્યાં શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વમાં તો ઊભો છે, પણ ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય છે, બુદ્ધિપૂર્વકની ભૂલ છે માટે. તો એ રીતે પણ એ ઉપવાસ આદિ કરીને તપ કર્યું છે એમ સંમત કરવા જેવું નથી, વિચારવા જેવું નથી, અનુમોદન કરવા જેવું નથી, પોતે કરવો કરવા જેવું પણ નથી. માત્ર શુભ ભાવ જાણીને એની કિંમત છે, જેટલી છે એટલી શુભ ભાવની કિંમત આંકવી જોઈએ. એ તપ સંબંધીનો ભૂલ નહીં થવાનો વિષય છે. અહીંયા પદ્મનંદી પંચમી શતિકામાંથી આચાર્યદેવ સમ્યક પ્રકારના તપ ધર્મનું વર્ણન કરે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વકનો ઉત્તમ તપ આ સંસાર સમુદ્રથી પાર થવા માટે જહાજ સમાન છે. જેને સમ્યક દર્શન પ્રાપ્ત છે, જેને સમ્યક જ્ઞાન વર્તે છે, એવો જીવ સ્વરૂપમાં વિશેષે કરીને એકાગ્ર થાય, ઘણો એકાગ્ર થાય, અને એ એકાગ્રતા થતાં એને આહાર આદિનો વિકલ્પ ન રહે, છૂટી જાય, ત્યારે એને તપ કહેવામાં આવે છે. અને એ તપ છે એ સંસાર સમુદ્રથી પાર થવા માટે જહાજ સમાન છે. સમ્યક જ્ઞાનરૂપી દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપને જાણીને તેમાં લીન થતાં, આત્મ સ્વરૂપમાં લીન થતાં ઈચ્છાઓ અટકી જાય છે, તે ખરેખર તપ છે. ભગવાન ઉમાસ્વામીએ તત્વાર સૂત્રમાં તપની પરિભાષાનું એક સૂત્ર રચ્યું છે, ઈચ્છા નિરોધ તપ, એટલું સૂત્ર છે. ઈચ્છાનો નિરોધ થાય, નિરોધ થવો એટલે સ્વયં ઈચ્છાનું ઉત્પન્ન થવું બંધ થઈ જાય, સ્વયં જ ઈચ્છા ઉત્પન્ન ન થાય. શું કરતા એવી ઈચ્છા ઉત્પન્ન થાય કે અનિચ્છક એવો જે આત્મ સ્વભાવ એમાં લીન થતા, અનિચ્છક એવા આત્મ સ્વભાવમાં લીન થતા ઈચ્છાની ઉત્પત્તિ બંધ થઈ જાય, ત્યારે એને ઈચ્છા નિરોધ નામનું તપ કહેવામાં આવે છે. એ સાચું તપ છે, તે ઉત્તમ તપ છે, તે સમ્યક તપ છે, એને જ તપ તરીકે જાણવું જોઈએ, સ્વીકારવું જોઈએ, માનવું જોઈએ અને આદરવું જોઈએ. બાકીના જે ખરેખર તપ નથી એને તપ માનવા જતાં તપ તો થશે નહીં, પણ તપ સંબંધીનો ગ્રહિત મિથ્યાત્નો દોષ થઈ જશે. જો કે ગુરુદેવની કૃપાથી એ વિષય આપણા સમાજમાં પ્રચલિત છે, તો પણ ઉપવાસ આદિ કર્યા પછી એનો ઉજવવાનો પ્રકાર હજી આપણે ત્યાં પણ ચાલે છે. ઉપવાસ કરે, શુભ ભાવ કરે, એનો કોઈ વાંધો નથી, એનો વિરોધ નથી. પણ સંપ્રદાય બુદ્ધિથી જેમ પહેલાં સંપ્રદાયમાં એનું ઉજવણું કરવામાં આવતું હતું, એમ જ જો અત્યારે પણ કરવામાં આવે તો જે આ પ્રચલિત સમજણ ગુરુદેવથી, ગુરુદેવના નિમિત્તે થઈ છે, એ વાત સ્મૃતિમાં પણ રહેતી નથી, વિસ્મરણ થઈ જાય છે, એવું નહીં થવું જોઈએ. એ આજના તપના, તપ ધર્મના દિવસે વિચારવા યોગ્ય છે. વસ્તુમાં, વસ્તુ સ્વરૂપમાં લીન થતા ઈચ્છાઓ અટકી જાય તેને તપ કહે છે. કર્મમળનો તેનાથી નાશ થાય છે. જે ભાવથી શુભ કે અશુભ કર્મો બંધાય તે ખરેખર તપ નથી. શુભ કર્મ કે અશુભ કર્મ બંધાય, કર્મ બંધાય, એનાથી તપ નથી. તપ તો નિર્જરાનું, તપસા નિર્જરા ચ, એવું સ્વામી ભગવાનનું તપના ફળ માટેનું સૂત્ર છે કે તપથી તો નિર્જરા થાય છે. તો જે શુભ ભાવથી શુભ કર્મનું બંધન થાય એનાથી નિર્જરા નથી થતી, પણ કર્મ બંધન થાય છે માટે એને તપ ગણવામાં આવતો નથી. એટલે અહીંયા ગુરુદેવશ્રી કહે છે, આ ગુરુદેવશ્રીનું પ્રવચન વંચાય છે. જે ભાવથી શુભ કે અશુભ કર્મો બંધાય છે તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી જ્ઞાન દર્શનની શુદ્ધિ પ્રગટે અને કર્મનો ક્ષય થાય, કોઈ નિર્જરા થાય, તેને તપ કહેવામાં આવે છે. એ તપ આત્માનું વિતરાગી ચારિત્ર છે. એવું જે તપ છે એ તો આત્માનું વિતરાગી ચારિત્ર છે. એ રાગ ભાવરૂપ નથી, પણ વિતરાગ ભાવરૂપ છે. એ રીતે ઉત્તમ તપનું વર્ણન આચાર્ય મહારાજે કર્યું છે અને ગુરુદેવશ્રીએ પણ એ જ રીતે એના પ્રવચનોમાં નિરૂપણ કરેલું છે. એટલું સંક્ષેપમાં. એવું છે કે એક જ ધર્મ છે, વિતરાગ ભાવરૂપ એક ધર્મ છે, એ પરિણામની અંદર અનંત ગુણોનું સમ્યક શુદ્ધ પરિણમન છે. પછી જુદા જુદા ગુણોથી એનું વર્ણન કરવામાં આવે છે, એક જ પર્યાયનું ભિન્ન ભિન્ન ગુણોથી વર્ણન કરવામાં આવે છે. એટલે એક જેવું લાગે, ગુણ અપેક્ષાએ જુદું જુદું લેવું એમ છે. તો બધું વિતરાગ ભાવમાં બધું આવી જાય છે. સંયમ પણ વિતરાગ ભાવમાં આવે છે અને તપ પણ વિતરાગ ભાવમાં જ આવે છે. પણ પૂર્વ વિકલ્પના અનુસાર કોઈ વાર એવા ભેદથી કહેવામાં આવે છે કે પહેલા કયો વિકલ્પ હતો, સ્વરૂપમાં લીન થયા પહેલા આહાર ન છોડો, આહાર છોડી દેવાનો વિકલ્પ થયો હોય તો એ રીતે પણ એને અનશન તપ, અનશન નામનું તપ કહેવામાં આવે છે. એટલે 12 પ્રકારના જે ભેદ લીધા છે એ 12 પ્રકારના ભેદને એ વિકલ્પ, પૂર્વના વિકલ્પ લઈ લેવા. અનશન, અવમુદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શયાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વયાવ્રત, વિસર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન, આટલા વિકલ્પ આવે 12 પ્રકારના. એવું જ 22 પરિસરમાં છે. 22 પ્રકારનો પરિસર જય છે. તો સામે જે પ્રકારનો પરિસર, ભલે 22 માંથી કોઈ પણ પ્રકારનો હોય, પણ સ્વરૂપમાં લીનતા થાય ત્યારે એને પરિષદ જય કર્યો કહેવામાં આવે છે. તો એક જ પ્રકારનો છે, પણ 12ના ભેદ જોઈને એને 12 ભેદથી પરિષદ જય કર્યો એમ કહેવામાં આવે. એટલી વાત છે. જેને નજર હોય છે એને તો દેખાય છે, જેને અંતરની દ્રષ્ટિ છે, અંતરની નજર છે એને તો અંતર તપ દેખાય છે, બાહ્ય દ્રષ્ટિ વાળાને નથી દેખાતું, એનો તો કોઈ ઉપાય નથી. અને તપ કોઈને દેખાડવા માટે કરવું છે ભાઈ, હે? કોઈ તપ બીજા જોવે તો સારું, બીજાને દેખાય તો મારું તપ સારું, એ દેખાડો કરવાનો તો આ વિષય નથી. પણ એની દ્રષ્ટિ જોઈએ ને, અંતર દ્રષ્ટિ હોય તો વિચાર વાણી વર્તનમાં પણ એ દેખાય છે, ન દેખાય એવું કઈ નથી. પણ દેખાય કઈ દેખાડવા માટેનો એ વિષય નથી. કોઈને દેખાય ન દેખાય એની સાથે તપ કરનારને કઈ નિસ્બત નથી. ના દેખાય છે, કોઈને ન પણ દેખાય, બાહ્ય દ્રષ્ટિમાં એ ન દેખાય, બનવા જેવું છે. તપ ધર્મ વિશેષ સંક્ષેપમાં આટલો વિષય છે. ગુરુદેવ શ્રીના વચનામૃત, વચનામૃત 62મો. ગુરુદેવ શ્રીના વચનામૃત માં 50મો વચનામૃત. પહેલેથી જ લેવું છે ને, પહેલેથી જ લેવું છે. સહજ જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણ સમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્વ છે તેને અધૂરા વિકારી અને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દ્રવ્ય દ્રષ્ટિ છે, તે જ યથાર્થ દ્રષ્ટિ છે. શું કહે છે કે સહજ જ્ઞાન અને સહજ આનંદ એ જેનું સ્વરૂપ છે. સહજ એટલે સ્વભાવ, જ્ઞાન સ્વભાવ અને આનંદ સ્વભાવ એ જેનું સ્વરૂપ છે. ત્રિકાળી જ્ઞાન અને ત્રિકાળી આનંદની વાત છે, પર્યાયની વાત નથી. સહજ નામ અકૃત્રિમ, અનાદિ અનંત જે સહજ સ્વભાવ છે, એવું જે સહજ જ્ઞાન અને સહજ આનંદ એ આદિ અનંત ગુણ સમૃદ્ધિથી જે ભરપૂર છે, એવા એવા અનંત ગુણોથી જે સમૃદ્ધ છે. કોણ સમૃદ્ધ છે? પોતે સમૃદ્ધ છે આત્મા પોતે. આવા અનંત જ્ઞાન અને અનંત આનંદ આદિ અનંત અનંત ગુણોથી સમૃદ્ધ પદાર્થ છે એવી પોતાની ગુણ સમૃદ્ધિને ભૂલી જવાથી, વિસ્મરણ કરવાથી અથવા એનાથી અજાણ રહેવાથી જીવ દીનતા કરે છે. દીનતા કરે છે એટલે કે યાચકપણું કરે છે કે મને અહીંથી આનંદ મળે તો સારું, મને માનમાંથી આનંદ મળે તો સારું, મને ખાવા પીવામાંથી આનંદ મળે તો સારું, મને ક્યાંય બહારમાં ને બહારમાં પોતાના આનંદને મેળવવા માટે યાચના કરે છે, દીન થાય છે. એનું કારણ એ પોતાના ગુણ સમૃદ્ધિને ભૂલી ગયેલો છે અથવા અજાણ્યો છે. એવા ગુણથી સમૃદ્ધ અને ભરપૂર જે નિજ એટલે પોતે જ્ઞાયક તત્વ છે તેને લક્ષમાં લેવું એટલે કે તેને અધૂરા વિકારી અને પૂરા એટલે કોઈ પણ પર્યાયથી, પૂર્ણ પર્યાય જે મોક્ષની છે એની પણ અપેક્ષા ન લેવી એની અંદર એમ કહે છે. જો મોક્ષ પર્યાયની પણ અપેક્ષા એમાં નથી લેવાની તો પછી અધૂરી શુદ્ધ પર્યાય હોય કે વિકારી પર્યાય હોય, અશુદ્ધ પર્યાય હોય, એની અપેક્ષા લેવાનો તો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. વિકારી પર્યાય એટલે રાગની અપેક્ષાથી એને નહીં જોવું, અધૂરી પર્યાય એટલે સાધક દશાથી એને ન જોવું, અને પૂર્ણ પર્યાય એટલે કે મોક્ષ દશાથી, કેવળ જ્ઞાન આદિ દશાથી પણ એને ન જોવું. કેમ કે એ તત્વ પોતે જ દશા રહિત છે એમ કહેવું છે. પર્યાય રહિત હોવાને લીધે પર્યાયની અપેક્ષા છોડીને એને જોવાની વાત છે, કેમ કે પોતે જ પર્યાય રહિત છે. માટે જેવું છે એવું જો જોવું હોય તો પર્યાય રહિત છે, માટે પર્યાય રહિત જોવું એને એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. એટલે એવા પર્યાયની એટલે કોઈ પણ પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું. લક્ષ્ય જો કે જ્ઞાનનો પર્યાય છે, પણ એ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન પ્રગટે છે, તેથી એમ લક્ષમાં લેવું. તેને એ લક્ષમાં લેતા એનો આશ્રય શ્રદ્ધા કરે છે, માટે એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. લક્ષ્ય તો જ્ઞાનનો પર્યાય છે, પણ એ લક્ષમાં લેવું તે દ્રવ્ય દ્રષ્ટિ છે એમ કહે છે. એટલે કે જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન કરવામાં આવે છે. આપણે વિવિક્ષા 36માં એ વિષય લીધો છે. જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન થાય, શ્રદ્ધા પ્રધાન જ્ઞાનનું પણ કથન થાય, એ કથન કરવામાં કાંઈ નથી. તો અહીંયા જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે, દ્રષ્ટિનું કથન છે, કે એવા પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું. એ લક્ષમાં લેતા શુદ્ધ શ્રદ્ધાન પ્રગટે છે, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ દ્રવ્ય દ્રષ્ટિ છે તે જ યથાર્થ દ્રષ્ટિ છે, અથવા તે જ સમ્યક દ્રષ્ટિ છે. આપણા સોનગઢના સ્વાધ્યાય મંદિરમાં બહુ મોટા અક્ષરે 1.5 ફૂટના અક્ષરે લખેલું છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એ જે યથાર્થ દ્રષ્ટિ છે એ જ સમ્યક દ્રષ્ટિ છે. એવા પોતાનું એવું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ છે, અને એ સમ્યક દ્રષ્ટિ સહિતનું જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. પછી ભલે પર્યાયનું જ્ઞાન હોય, પછી ભલે વિકારનું જ્ઞાન હોય, ભલે વિકારના નિમિત્તનું જ્ઞાન હોય, શુભ ભાવનું જ્ઞાન હોય, શુભ ભાવના નિમિત્તનું જ્ઞાન હોય, તો પણ એ દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન હોય છે તે જ્ઞાન સાચું, દ્રવ્ય દ્રષ્ટિ વગરનું જ્ઞાન છે તે જ્ઞાન સાચું નહીં. સાચા જેવું દેખાતું હોય તો પણ સાચું નહીં એમ મિત્ર વળી એમ કે પણ શાસ્ત્ર કહે છે એમ જ એ જ્ઞાન તો સ્વીકાર કરે છે. તો કે દ્રષ્ટિ પ્રગટી છે, નહીંતર જ્ઞાનનો વિષય ભૂલ ભૂલામણીનો છે. કે જેવું શાસ્ત્રકાર કહે છે એવું જ જ્ઞાન અમારું હા પાડે છે, અમારું જ્ઞાન એને ના પાડતું નથી. જ્ઞાનમાં સંમત થાય છે, વિચારીને સંમત થાય છે, એનો ન્યાય પણ વિચારવામાં આવે છે, એનું ફળ વિચારવામાં આવે છે, ચારે પડખેથી એનો વિચાર કરીને એ વાત સંમત કરવામાં આવતી હોય તો પછી જ્ઞાન સાચું કે નહીં, કે નહીં તો પણ જ્ઞાન સાચું નહીં, કેમ કે દ્રષ્ટિ નથી. જેની દ્રષ્ટિ ખોટી એનું જ્ઞાન પણ ખોટું. આ રીતે શ્રદ્ધાની પ્રધાનતામાં જ્ઞાનને સાચાપણું પ્રાપ્ત થાય છે. જો કે સાચું શ્રદ્ધાન સાચા જ્ઞાનપૂર્વક થાય છે તો પણ જ્ઞાનનો વિષય ભૂલ ભૂલામણી વાળો હોવાથી એને સમ્યકપણું દર્શન સમ્યક થતાં એને સમ્યકપણું થયું એમ કહેવામાં આવે છે. એ રીતે શ્રદ્ધાની પ્રધાનતા કરવામાં આવે છે. એનો હેતુ આ છે કે કોઈ પોતાના જ્ઞાનને શાસ્ત્ર અનુસારી પ્રવર્તું જોતા એવી ભૂલ ન કરે કે આ જ્ઞાન સમ્યક થઈ ગયું છે, મારું જ્ઞાન હવે સમ્યક થઈ ગયું છે, એવી ભૂલ ન કરી બેસે. હા, વિચારતા એમ લાગે અને લ્યો વિદ્વાનો હોય છે, શાસ્ત્ર અનુસાર બરાબર અર્થઘટન કરે અને એવું સુંદર અર્થઘટન કરે કે એવું સુંદર અર્થઘટન જ્ઞાની પણ ન કરતા દેખાય એવું સુંદર અર્થઘટન કરે. લ્યો ઠીક, એવો ભાષાનો યોગ હોય, એવો ક્ષયોપશમનો પ્રકાર હોય તો એવું લાગે કે વાહ બહુ સરસ, એકદમ શાસ્ત્ર કહે છે, અક્ષર સહ બિલકુલ શાસ્ત્ર જેવી વાત છે, જરાય શાસ્ત્રથી વિપરીતતા જોવામાં આવતી નથી. તો પણ ત્યાં ભૂલાવામાં પડવા જેવું નથી કે એ જ્ઞાન સમ્યક છે, એમ ભૂલાવામાં પડવા જેવું નથી. જો દર્શન સમ્યક તો જ્ઞાન સમ્યક એમ ત્યાં લેવું, એમ શ્રદ્ધા પ્રધાનતા કરાવવાનો ત્યાં પ્રયોજન છે. એ પ્રયોજનથી એ વાત બરાબર છે અને એ રીતે એની મૂલવણી કરવી જોઈએ. શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે. પૂર્વ પર્યાય લીધી એવો પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. પૂર્વ પર્યાયમાં જે પ્રયત્ન થાય છે શ્રુત જ્ઞાનના બળ વડે, એટલે કે જે સમજણવાળું જ્ઞાન છે એમાં દ્રઢતા આવી છે, એમાં બળ આવ્યું છે અને એનાથી જ્ઞાન સ્વભાવી આત્માનો યથાર્થ નિર્ણય જેણે કર્યો છે એને એ નિર્ણય કરતા સ્વસન્મુખ થવાનું બન્યું છે. સ્વસન્મુખતામાં એવો નિર્ણય થાય છે અને ત્યાર પછી એ નિર્ણય થયા પછી જે પુરુષાર્થ ઉપડે છે એ પુરુષાર્થમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને અંતર્મુખ કરવામાં આત્મસન્મુખ કરવામાં આવે છે. એવો જે પૂર્વ પર્યાયનો પુરુષાર્થ, એ પુરુષાર્થને અહીંયા ગુરુદેવ શ્રી વ્યવહાર કહે છે. પૂર્વ પર્યાય છે માટે વ્યવહાર અનેક રીતે કહેવામાં આવે છે. પૂર્વ પર્યાયને પણ વ્યવહાર કરવામાં આવે છે, ભેદને પણ વ્યવહાર કહેવામાં આવે છે. અનેક ભેદે વ્યવહારનું કથન છે એમાં અહીંયા પૂર્વ પર્યાય લેવો. કોઈ એમ કહે કે પૂર્વ પર્યાયને વ્યવહાર શા માટે પણ કહો છો, એ જો ખરેખર એ કારણ હોય તો એને ખરેખર કારણ કહો, પણ એને વ્યવહાર કેમ કહો છો? કે નિશ્ચય એવો છે કે એક પર્યાય બીજી પર્યાયનું ખરેખર કારણ નથી, બે પર્યાય વચ્ચે તદ્દન વ્યતિરેક હોવાને લીધે, વ્યતિરેક નામ જુદાપણો હોવાને લીધે એક પર્યાય તે બીજી પર્યાયનું નિશ્ચયથી કારણ નથી. તે પર્યાય પોતે જ પોતાનું કારણ કાર્ય છે, એટલે તો છ કારકો એમાં સ્થાપવામાં આવે છે, કેમ કે પર્યાય પોતે જ પોતાનું કારણ છે એટલે એને વ્યવહાર કારણ કહેવામાં આવે છે. કેમ કે બીજી પર્યાય સ્વતંત્ર થાય છે, પૂર્વ પર્યાય પછીની પર્યાયથી વિકાસ પામે છે અને બંને વચ્ચેનો મેળ જોઈને એને વ્યવહાર કહેવામાં આવે છે. તો પણ બંને પર્યાયની પોતપોતાની સ્વતંત્રતા છે એમ કહેવું છે. અથવા તો જ્યારે નિર્વિકલ્પ શુદ્ધ સમ્યક દર્શન અને શુદ્ધોપયોગ સ્વસંવેદન અને સ્વરૂપલીનતાનો પ્રથમ પર્યાય પ્રગટે છે ત્યારે જે પુરુષાર્થ હોય છે એ પુરુષાર્થને પૂર્વ પર્યાયનો પુરુષાર્થ એ પુરુષાર્થના સ્તરમાં એ પુરુષાર્થના જોરમાં ઘણો ફેર છે અને એ બતાવવા માટે પણ એમ કહેવામાં આવે છે કે એકદમ સ્વતંત્ર રીતે પરિણમન થયું. કેમ કે હીણું પરિણમન તે કારણ અને વધારે જોરવાળું પરિણમન તે કાર્ય, એ ન્યાય સંગત બેસતો નથી. એવી જ રીતે મોક્ષ માર્ગ જે સાધક દશા છે અને મોક્ષ જે પૂર્ણ દશા છે એનો ન્યાય પણ એવો છે કે અધૂરી પર્યાય કારણ અને પૂર્ણ પર્યાય કાર્ય આ તે કેવી વાત છે, ન્યાય સંગત નથી લાગતી. પણ અહીં ત્યાં છતાં કારણ કાર્ય કહેવામાં અવશ્ય કહેવામાં આવે છે, કેમ કે એવા કારણ વગર કાર્ય હોતું નથી, એવી પૂર્ણ પૂર્વ પર્યાય વિના ઉત્તર પર્યાય હોતી નથી. સ્વતંત્ર હોવા છતાં આ પરિસ્થિતિ છે. કારણ કાર્ય ન લાગે છતાંય ત્યાં જે શ્રુત જ્ઞાન ના બળ વડે જ્ઞાન સ્વભાવ નો નિર્ણય કર્યો છે એ મિથ્યા જ્ઞાન માં કર્યો છે અને એને કારણ કહેશે. તો ત્યાં કારણ કહેવાનું એ છે કે એવું થાય છે, એવું થયા વિના થતું નથી, એમ ક્રમ બતાવવા માટે પણ એને કારણ અને વ્યવહાર કહેવામાં આવે છે. એવો જ ક્રમ હોય, બીજી રીતે ન હોય. પાછો કોઈ જીવને મોક્ષ માર્ગ પ્રગટે નહીં અને મોક્ષ થઈ જાય, બને કોઈ દિવસ? કોઈ દિવસ ન બને. સમ્યક દર્શન થાય, મુનિ દશા આવે, પછી મોક્ષ પ્રગટે. એ પહેલા અરિયંત દશારૂપ મોક્ષ દશા કોઈ જીવને પ્રગટ ત્રણ કાળમાં થઈ શકે નહીં, એવું બતાવવા માટે એને કારણ કહેવાય છે. પણ છે અધૂરી પર્યાય, માટે અધૂરી પર્યાય એ પૂર્ણ પર્યાયને પ્રગટાવે એમ કહો તો કારણ કાર્યનો મેળ ખાતો નથી. એમ પણ ખરું, એ અપેક્ષાએ પણ વ્યવહાર કરવામાં આવે છે. સજાતીય પણ જોઈને પણ એવો વ્યવહાર કરવામાં આવે છે. એટલે અહીંયા કેટલા દ્રષ્ટિકોણ છે આની અંદર, જુદા જુદા દ્રષ્ટિકોણથી બધી વાતો જુદી જુદી રીતે આવે છે. એટલે વસ્તુનું સ્વરૂપ તો નિશ્ચયથી જેમ છે તેમ સમજવું, ત્યાર પછી અપેક્ષા જ્ઞાનનો વિચાર કરવો. નિરપેક્ષ વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે એ જ્ઞાનની અંદર બરાબર સમજાય, પછી અપેક્ષા બરાબર બેસે. જો નિરપેક્ષ તત્વ ન સમજાય તો અપેક્ષાવાળું જ્ઞાન છે એ સાચું હોતું નથી. એ જૈન દર્શનમાં જ્ઞાન કરવાની આ સમજણ કરવાની આ પદ્ધતિ છે જે કોઈ અન્ય દર્શનમાં નથી. મોક્ષ માર્ગ તે વ્યવહાર બારમા સુધી વ્યવહાર, હા, અને તેરમાં એનું ફળ આપ્યું. હા, માર્ગફળ, મોક્ષ તે માર્ગફળ છે એમ, નિશ્ચય નહીં માર્ગફળ એમ. નિશ્ચય તો દરેક પર્યાય પોતપોતાના સ્વરૂપે નિશ્ચય સ્વરૂપે છે, પણ એને વ્યવહારે અપેક્ષા, વ્યવહારની અપેક્ષા લગાડવી એ પૂર્વ પર્યાયની અપેક્ષા એ, એને વ્યવહારે કહેવાય. વ્યવહારે કારણ કહેવામાં આવે છે. કારણ કહેવું તે વ્યવહાર, મોક્ષનું કારણ મોક્ષ માર્ગને કહેવું તે વ્યવહાર એમ. છતાંય વ્યવહાર અધૂરી શુદ્ધ પર્યાય છે અને પેલી પૂર્ણ શુદ્ધ પર્યાય છે. તો આ પૂર્ણ શુદ્ધ પર્યાયનું કારણ કહ્યું એને વ્યવહાર કારણ છે. હા, એ નિશ્ચય છે. અને સમ્યક દર્શન સંબંધીનો વિકલ્પ, દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ, નવ તત્વનો વિકલ્પ, એને ત્યાં વ્યવહાર કહે છે, એને વ્યવહાર કહે છે. તો આને નિશ્ચય કહે છે. એવી રીતે નિશ્ચય વ્યવહારના અનેક ભાગ આ છે. જ્યારે જ્યારે જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી જોઈએ. એટલે પહેલાં નિરપેક્ષપણે સમજી લેવું કે નિરપેક્ષ તત્વ શું છે, પછી ક્યાં ત્યાં નિશ્ચય કેમ વ્યવહાર કર્યો, શું અપેક્ષાથી વ્યવહાર કર્યો, કહેવાની પાછળ શું હેતુ છે, શું મર્યાદા છે, શું દૃષ્ટિકોણ છે, એ બધી વાત પછી સમજવાની, સમજવામાં આવે છે, એ પહેલાં સમજવામાં આવતી નથી. અહીંયા કહે છે કે શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને જે પોતાનું શ્રુત જ્ઞાન પ્રવર્તે છે એ શ્રુત જ્ઞાનના બળ વડે જ્ઞાન સ્વભાવી આત્માનો બરાબર નિર્ણય કરીને, યથાર્થ નિર્ણય કરીને, સ્પષ્ટ અનુભવાંશે નિર્ણય કરીને મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને જેણે આત્મસન્મુખ કર્યો છે. શ્રુત જ્ઞાનનું બળ એટલા માટે લીધું કે ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે, વિચાર અને વિકલ્પ હોવા છતાં સામાન્ય રીતે વિચાર અને વિકલ્પમાં રાગની પ્રધાનતા હોય છે તે પરિસ્થિતિમાં કરેલો નિર્ણય નહીં, પણ જ્ઞાનની પ્રધાનતામાં રાગ હોવા છતાં વિકલ્પ હોવા છતાં તેને ગૌણ કરીને જ્ઞાનની પ્રધાનતામાં કરેલો નિર્ણય તે નિર્ણય યથાર્થ છે, એને જ્ઞાન બળ કહેવામાં આવ્યું છે. મિત્રો, એમ કે શ્રુત જ્ઞાનના બળ વડે એમ કેમ કહ્યું કે બળ એટલા માટે કે જે બળવાન હોય તે મુખ્ય થાય. રાગ બળવાન હોય તો રાગ મુખ્ય થાય, જ્ઞાન બળવાન હોય તો જ્ઞાન મુખ્ય થાય. તો અહીંયા શ્રુત જ્ઞાનનું બળ છે, એનો અર્થ જ્ઞાનની પ્રધાનતામાં આ નિર્ણય થયો છે. જે 144 ગાથાનો વિષય છે અને જે પ્રવચન 2000 ની સાલમાં થયું. કેટલા અંશે રાગનો અભાવ થાય મોક્ષ માર્ગમાં? આવો નિયમ છે કે મોક્ષ માર્ગી જીવને જેટલી વિતરાગ દશા પ્રગટ થાય એટલા અંશે, જેટલા અંશે વિતરાગતા વધે એટલા અંશે રાગ ઘટે. એમ અહીંયા તો વિતરાગતા પ્રગટ થઈ નથી, છતાં ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે અંશે રાગનો અભાવ કરીને આ નિર્ણય થયો છે. એનો અર્થ એ છે, જો કે પોતે નીચે સમજાવે છે, એનો અર્થ પણ કરે છે કે રાગને ગૌણ કરી નાખો, રાગને ગૌણ કરી જ્ઞાનને મુખ્ય કરીને નિર્ણય કર્યો. પણ એ કેવી રીતે? વાત તો ઠીક છે કે શ્રુત જ્ઞાનનું બળ કહો કે જ્ઞાનને મુખ્ય કર્યું એમ કહો, પણ એ કેવી રીતે કર્યું આ સવાલ છે. એનું સ્વરૂપ શું છે? કે જ્યાં હું પણ છે ત્યાં મુખ્યતા છે. આ જીવે કોઈ વાર રાગમાં હું પણ છોડ્યું નથી. પ્રથમમાં પ્રથમ ક્યારે છોડ્યું? કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવે આત્માનો યથાર્થ નિર્ણય કર્યો ત્યારે એને છોડ્યું એમ કહેવાનો ત્યાં અભિપ્રાય છે. એ સ્પષ્ટતા પણ નીચે કરી છે પ્રવચનમાં કે જ્ઞાન તે હું અને રાગ તે હું નહીં. એવા ભેદ જ્ઞાન પૂર્વક જ્ઞાનમાં હું પણ થાય છે ત્યાં પ્રધાનતા આવે છે, રાગમાં હું પણ હોય ત્યાં સુધી રાગની પ્રધાનતા મટતી નથી અને જ્ઞાનની પ્રધાનતા થતી નથી. એટલે જેણે જ્ઞાનમાં સ્વપણું જોયું, સ્વ સ્વભાવ જોયો, સ્વપણું થયું, સ્વપણું ગ્રહણ થયું, સ્વપણે અસ્તિત્વ ગ્રહણ થયું, હસ્તી ગ્રહણ થઈ જ્ઞાન સ્વભાવની, ત્યારે ગુરુદેવ શ્રીએ એ શબ્દનો પ્રયોગ કર્યો કે રાગનો અંશે અભાવ કરીને અહીંયા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય તે યથાર્થ નિર્ણય છે અને આ નિર્ણય એ સમ્યક દર્શનનું કારણ છે. આવા નિર્ણય ઉપર સમ્યક દર્શનના કારણનો વ્યવહાર થઈ શકે છે. આવો નિર્ણય ન હોય તો એ સમ્યક દર્શનના કારણના વ્યવહાર કારણરૂપી વ્યવહારને પણ યોગ્ય નથી. વ્યવહાર એક ઉપચાર છે અને એ ઉપચાર યોગ્ય હોય એના ઉપર ઉપચાર કરી શકાય છે, જે ઉપચારને યોગ્ય ન હોય તેના ઉપર ઉપચાર પણ કરી શકાતો નથી એમ કહેવું છે. માટે ગમે તેવો નિર્ણય તે સમ્યક દર્શનનું કારણ નથી. યથાર્થ નિર્ણય તે જ સમ્યક દર્શનનું કારણ છે. શ્રીમદજીએ તો 751માં એને સંકિત જ કહી દીધું છે. સંકિતનું કારણ જોઈને એને સંકિત કહીએ છીએ. તે સ્વીકારવું, તે માન્ય કરવું, તે આદરવું, બધું લઈ લીધું. ઘણા બોલી લીધા છે. એ રીતે નિર્ણય કરીને યથાર્થ નિર્ણય જ્ઞાનમાં હું પણ થતા થાય, કેવી રીતે હું પણ થાય, તો વિષય લીધો કે ચાલતા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવમાં હું પણ થાય. ચાલતું જ્ઞાન લક્ષણ છે, લક્ષણ લક્ષ્યથી અભેદ છે, ત્યાં પણ સ્વભાવ છે, સ્વભાવંશ ત્યાં વ્યક્ત છે. ત્યાં સ્વભાવંશ જે વ્યક્ત છે તે અવ્યક્ત એવા સ્વભાવંશની સાથે અભેદપણે એક અંગપણે અંગી રૂપે એક અંગી રૂપે જોડાયેલો છે. તેથી ત્યાં અખંડ જ્ઞાન સ્વભાવ છે, એનું લક્ષ્ય થાય છે, અને એમાં હું પણ થાય છે, સ્વ પણ એ લક્ષ્યમાં આવે છે. લક્ષ્યમાં આવે છે એટલે પોતા પણ એ લક્ષ્યમાં આવે છે, તેથી એની પ્રધાનતા થાય થાય ને થાય જ. પોતાપણું થાય ત્યાં પ્રધાનતા ન થાય બનવા યોગ્ય નથી. જ્યાં પારકાપણું હોય ત્યાં પ્રધાનતા થઈ શકે નહીં, પોતાપણું હોય ત્યાં પ્રધાનતા થવી રોકી શકાય નહીં, થાય જ થાય. એ તો વિજ્ઞાન છે પરિણામનું. એટલે એ રીતે ત્યાં આત્મસન્મુખ થાય છે, જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. ત્યાં જ્ઞાન આધાર છે અને સ્વભાવ આધેય છે એમ કે છે. એ રીતે નિર્ણય થાય છે, એટલે યથાર્થ નિર્ણય થાય છે. સવારે તો એ બહુ પૂજ્ય બેનશ્રીની વિડીયો ચર્ચામાં પણ એ વિષય બહુ આવ્યો છે. જ્ઞાન લક્ષણથી જ નિર્ણય થાય છે. શરત એટલી છે કે જીવને નિર્ણય કરનાર જીવને વિરક્તિ જોઈએ, એનો રાગ રસ તૂટેલો હોવો જોઈએ, નહીં તો રાગ ગૌણ નહીં થાય. રાગનો રસ હોવાને લીધે અને અનાદિથી રાગનો રસ હોવાને લીધે રાગની પ્રધાનતા મટતી નથી જીવને. અને જ્યાં સુધી રાગની પ્રધાનતામાં ઊભો ઊભો વિચાર કરે છે તે વિચારની અંદર યથાર્થ નિર્ણય થતો નથી. એટલે કે સ્વરૂપ લક્ષ્યગત જ થતું નથી, લક્ષ્યમાં આવતું જ નથી. ભૂલાવામાં એમ પડે કે બરાબર શાસ્ત્ર કે છે એવું તો સમજાય છે, પછી કેમ લક્ષ્યમાં ન આવ્યું ગણવું? તો કે એનું પણ એક લક્ષણ છે. જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ્ય થયું તો એનો પણ એક લક્ષણ છે, સ્વરૂપ છે, કે જેનું લક્ષ્ય થાય એ છૂટે નહીં. લક્ષ્યમાં આવેલું અદ્ભુત થી અદ્ભુત એવું જે આત્મ સ્વરૂપ, અનંત ગુણ નિધાન, અનંત ગુણ ની ખાણ, અનંત ગુણ રત્નો ની ભરપૂર ખાણ છે, એ તો પેલા લીધું. અહીંયા કે છે કે ભરપૂર છે ગુણ સમૃદ્ધિથી. એમ જેના લક્ષ્યમાં આવે એનું લક્ષ્ય મટે નહીં, લક્ષ્ય છૂટે નહીં. લક્ષ્ય છૂટે નહીં એમ થાય તો સમજવું કે લક્ષ્ય થયું છે. લક્ષ્ય છૂટે ને વિસ્મૃતિ થાય તો લક્ષ્ય થયું જ નથી એમ સાબિત થઈ જાય છે. એ વિકલ્પ કરો હતો. એ નજરાયા કરે છે એમ કહો કે લક્ષ્ય છૂટતું નથી એમ કહો, બધી એક જ વાત છે. જેમ નજરબંધી હોય, જેની નજરબંધી કરી હોય એને જ ભાળે. આ નથી કે નજરબંધી કરતા મેલી વિદ્યાથી, એને જ ભાળે, એની વાંહે જાય. બાળક હોય એવી રીતે, નબળા મન ના કોઈ પુરુષો હોય, સ્ત્રીઓ નબળા મન ની હોય, બાળકો હોય, નજરબંધી કરી લે એને જ ભાળે, એની પાછળ પાછળ જ જાય. કેમ કે એને બીજું કઈ દેખાય નહીં. એમ અહીંયા સ્વરૂપની નજરબંધી થઈ જાય છે, એનું નામ સ્વરૂપનો નિર્ણય છે. એ સિવાય સ્વરૂપનો નિર્ણય ક્યાંય છે નહીં, અને એ સમીપ દર્શનનું કારણ છે. કેમ કે પછી એ નજરાય છે, નજરમાંથી ખસતું નથી, ખસતું નથી એટલે એનો અનુભવ થતા વાર લાગતી નથી. એને સમ્યક સન્મુખ દશા કહો તો ત્યાર પછીની એ સમ્યક સન્મુખ દશા એટલા માટે છે કે પ્રતિ સમયે સમ્યકની સમીપ જાય છે. સ્વભાવ લક્ષમાં હોવાથી સ્વભાવના અનુભવની સમીપ જાય છે, એમ કહો કે સમ્યક દર્શનની સમીપ જાય છે, એને યથાર્થ નિર્ણય કહેવામાં આવ્યો છે. તો ત્યાં આત્મસન્મુખ મતિ જ્ઞાન અને સૂત જ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કરવામાં અંતર્મુખ કરવાનો પ્રયત્ન ચાલે છે, એ પ્રયત્નને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. વિશેષ સ્પષ્ટતા કરે છે કે ઇન્દ્રિયો અને મન તરફ રોકાતું જ્ઞાન, જે ઇન્દ્રિયો તરફ રોકાતું હતું, ઇન્દ્રિયોના વિષય તરફ રોકાતું હતું, અને મનમાં મનના વિચાર કરવામાં જે રોકાતું હતું, એવું જે જ્ઞાન અને જે ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન હતું, તેના વ્યાપારને એટલે તેના પરિણમનને સ્વ તરફ વાળવું, સ્વર તરફ વાળવા માટેનો ઉત્સાહ થવો, બળ થવું, જોર થવું, સંવેગ ઉત્પન્ન થવો, એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. આ વ્યવહાર સાચો છે, આ સત્ય વ્યવહાર છે, પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે. પામે જે પરમાર્થને તે વ્યવહાર સમંત, પરમાર્થ સમ્યક દર્શનને પામવાનું એ કારણ હોવાથી વ્યવહાર તરીકે સંમત કરવામાં આવે છે. પર્યાય નો કરતા છે અને નથી, બે છે. પર્યાયના કરતા ગુણથી પર્યાય નો કરતા છે, અને ત્રિકાળી સ્વભાવથી જોવામાં આવે તો સ્વભાવ તો સ્વભાવ રૂપે છે, સ્વભાવમાં હલચલ નથી, સ્વભાવમાં કરવા નહીં કરવા પણ છે નહીં, પણ એનો એક ગુણ એવો છે કે જે પર્યાયને કરતા થઈને કરે છે, એને કરતા નામનો ગુણ કહે છે. જે છ કારક ગુણ છે કે નહીં, 47 શક્તિમાં કરતા, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ નામના 6 ગુણ છે, તો એ પર્યાય એ ગુણ દ્વારા પર્યાયને કરે છે. જ્યાં પર્યાયને કરે છે એમ કહો ત્યારે આખો પ્રમાણનો વિષય જ્ઞાન ગોચર થાય છે. જ્યારે એમ કહો કે સ્વભાવ તો પર્યાયનો કરતા નથી, ત્યારે એકલી દ્રવ્ય દ્રષ્ટિનો જે વિષય છે એ જ્ઞાન ગોચર થાય છે. એમ જ્ઞાનની અંદર પર્યાય ફરી જાય છે. જ્યારે સ્વભાવ પર્યાયનો અકર્તા છે એમ સ્વભાવને જોવામાં આવે છે નિશ્ચય નહીં થી, ત્યારે દ્રવ્ય દ્રષ્ટિથી, ત્યારે પણ પ્રમાણ જ્ઞાન તો ઉપસ્થિત હોય જ છે. પ્રમાણ વગર નહીંની પ્રવૃત્તિ કદી હોતી નથી, એટલે પ્રમાણ પૂર્વક નહીં છે. એટલે કરતા પણ છે એક જ કાળે અને અકર્તા પણ છે એક જ કાળે. પ્રમાણથી જુઓ તો કરતા છે, નિશ્ચય નહીંથી જુઓ તો અકર્તા છે. એવી રીતે એક સાથે કરતા છે અને એક સાથે અકર્તા છે. આવું અનેકાંતિક જ્ઞાન એ સમ્ય જ્ઞાનનું સ્વરૂપ છે, કે એ અનેક અંતને જોવે છે, અનેક ધર્મને જાણે છે એક જ સાથે. જો દુનિયાના વ્યવહારમાં શંકા નથી પડતી, એક જ માણસ કોઈનો બાપ છે અને કોઈનો દીકરો છે, પોતાના પુત્રનો પિતા છે અને પોતાના પિતાનો એ પુત્ર છે, ને એક જ કાળે છે કે વારા ફરતી છે? એક જ કાળે છે. પિતા અને પુત્ર તે બંને એક જ કાળે છે. એમ અહીંયા કરતા ને અકર્તા બે જુદા જુદી અપેક્ષાથી છે. જ્યારે કરતા પણ જોવામાં આવે છે ત્યારે પ્રમાણનું જ્ઞાન સાથે ને સાથે જ છે, જ્યારે અકર્તા પણ જોવામાં આવે છે ત્યારે સ્વભાવ તો કુટસ્થ છે. જે કુટસ્થ છે એ શું કરે, અથવા જે નિષ્ક્રિય છે, લ્યો ને 320 ગાથામાં ભગવાન જયસેન આચાર્ય દેવે એને નિષ્ક્રિય કહ્યો, કે કેવો છે પરમ પારિણામિક ભાવ, કે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે શું કહેવા માંગો છો, એનો અર્થ શું? પણ નિષ્ક્રિય એટલે રાગને ન કરે તે નિષ્ક્રિય, પર પદાર્થને નથી કરતો માટે નિષ્ક્રિય કે નહીં, અહીંયા એ નિષ્ક્રિય અર્થની વાત નથી. એવો અર્થ થાય છે ખરો, અહીંયા એ વાત નથી. નિષ્ક્રિય થી કો અર્થ, શું અહીંયા અર્થ કરો છો? તો કે જે બંધના પરિણામને કે બંધના કારણરૂપ પરિણામને, મોક્ષના પરિણામને કે મોક્ષના કારણરૂપ મોક્ષ માર્ગના પરિણામને, કોઈ પરિણામ ને જે કરતો નથી એને અમે નિષ્ક્રિય કહીએ છીએ. ચોખ્ખો અર્થ કર્યો છે, એક પણ પર્યાય ને કરતો નથી, ક્યારેય કે ત્રણેય કાળે કરતો નથી, એને અમે પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. કે જે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં વિષય છે, પણ જયારે નિશ્ચય નહીં પોતે પ્રવૃત્તિ કરે છે નિશ્ચય સ્વરૂપમાં, ત્યારે પ્રમાણ પોતાની પ્રવૃત્તિ કર્યા વગરનું રહેતું નથી. જો પ્રમાણ ત્યારે ન હોય તો નિશ્ચય નહીં પણ સાચો રહેતો નથી, એમ છે. એ પ્રમાણનો અંશ છે, અંશ વગેરે અંશ કોનો, એ વખતે અંશ હોય અંશી છે. પણ અધ્યાત્મમાં એ બધી અપેક્ષા છે આગમની, અધ્યાત્મમાં એ અપેક્ષા લેવામાં આવતી નથી. આવી બધી અવલદોમની વાતો છે. શું એ બધી આગમની વિવિક્ષામાં એ બધું સમજાવવામાં આવે છે. ગોથું ન ખાય એટલા માટે, સમજણમાં ગોથું ન ખાય એટલે એ બધું ચારે પડખે સમજાવવામાં આવે છે. સમજી લીધા પછી કહે છે કે હું કઈ બધી માથાકોડ પ્રમાણે મારા નિશ્ચયના ઉપયોગને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ છે કે છે. અપેક્ષા તો પણ સ્યાદવાદ થી તો વાત કરો, નહીતર એકાંત થશે. તો કે સ્યાદવાદ વ્યવહારનો જનક છે, જા અમારે વ્યવહારથી કોઈ મતલબ નથી, અમારે તો અમારા નિશ્ચય સ્વરૂપથી મતલબ છે, પ્રયોજન છે, અને એ અમારા બરાબર પ્રયોજનની સિદ્ધિ માટે નિશ્ચયનો ઉપયોગ કામ કરે છે, માટે અમે કોઈ વ્યવહારની આગમની અપેક્ષા લેતા નથી. તો અધ્યાત્મની મસ્તીમાં એવી બધી વાતો આવે કે સ્યાદવાદ પણ વ્યવહારનો જનક છે, એ વ્યવહારની ઉત્પત્તિ કરે છે, માટે અમે સ્યાદવાદને પણ અહીંયા જોતા. કેમ કે નિશ્ચય પ્રમાણપૂર્વક હોય તો કે પ્રમાણની વાત બધી આગમમાં ગઈ. કેમ કે અમારો શુદ્ધ ઉપયોગ એક નિશ્ચય સ્વરૂપને અવલંબીને પ્રવર્તે છે, ત્યારે પ્રમાણ સામુ પણ જોતો નથી. એવો જે નિરાલંબ ઉપયોગ છે એ ઉપયોગની અંદર બધું આવી જાય છે, એની મુખ્યતા કરવા માટે એવા પણ અધ્યાત્મના વચનો આવે છે શાસ્ત્રોની અંદર. એમ અપેક્ષા આવે છે ખરી કે રાગને સક્રિયપણું કહો અને વિતરાગતાને નિષ્ક્રિયપણું કહો, એમ અપેક્ષા આવે છે. પણ અહીંયા 320માં એ અપેક્ષા નથી નિષ્ક્રિય શબ્દની. નિષ્ક્રિયના અર્થ બે ત્રણ રીતે થાય છે, કે આત્મા છે એ પર પદાર્થનું કાર્ય કરવા માટે નિષ્ક્રિય છે, કેમ કે કરી શકતો જ નથી. પછી તો કે સ્વભાવથી જોવામાં એ આત્માને જોવામાં આવે તો સ્વભાવથી રાગને કરી શકતો નથી, માટે નિષ્ક્રિય છે. સ્વભાવ એવો છે કે હા, સ્વભાવ તો એવો છે, રાગને કરી શકે એવો સ્વભાવ નથી. જો કરી શકે એવો સ્વભાવ તો ત્રણેય કાળે મટે નહીં, એ બીજું નિષ્ક્રિય છે. ત્રીજું નિષ્ક્રિય કે પર્યાયને, બંધના પર્યાયને કે મોક્ષના પર્યાયને, એના કારણના પર્યાયને એક કંઈને ન કરે, કેમ કે એ નિષ્ક્રિય છે, કુટસ્થ છે. કરવું એ ચીજ જ એમાં નથી, એવો પરમ કરતા સ્વભાવ છે. એવી રીતે પણ વસ્તુને જોવામાં આવે છે. એ નિશ્ચયનો એવો જ વિષય છે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એવો જ છે. એ આ શુદ્ધની, શુદ્ધની સિવાય અમારી પાસે બીજો નહીં નથી. સોગાનીજી કે છે એમ નહીં, ભગવાન પદ્મ પ્રબમલધારી દેવ નિયમસારમાં એમ કે છે કે બીજો નહીં લાવું ક્યાંથી, હું મારી પાસે બીજો નય જ નથી, એમ કે છે કે કયા જ્ઞાનથી હું વ્યવહાર નહીં વિષયને જોઉં, મારી પાસે તો જ્ઞાન જ નથી. ગુરુદેવ એમ કહ્યું કે અહીંયા મુનિરાજે વ્યવહારનો ઉપહાસ કર્યો છે. ઉપહાસ એટલે મશ્કરી, વ્યવહારની મશ્કરી કરી છે. કયા કયા જ્ઞાનથી હું જોઉં, મારી પાસે તો વ્યવહાર નય જ નથી, એક જ નહીં છે, નિશ્ચય નય જ છે, કે મારા નિશ્ચય સ્વરૂપ સિવાય બીજાને જોઈ જ શકતો નથી ને. એવી અધ્યાત્મની મસ્તીમાં એ બધી વાતો આવે છે, ચારે પડખેથી સમજીને એવી મુખ્યતા થાય છે. તો બેલેન્સ આઉટ થતું નથી, બેલેન્સ જળવાઈ રહે છે, સંતુલન જળવાઈ રહે છે, નહીતર નિશ્ચયાભાસ થતા વાર લાગે નહીં. અહીંયા એમ કહે છે કે જ્ઞાનને પુષ્પ તરફ વાળવું, વાળવાનો પ્રયત્ન થવો, તેને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. સહજ શુદ્ધ પારિણામિક ભાવ તો પરિપૂર્ણ એક રૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે અથવા જે નિશ્ચય નહીંનો વિષય છે, શુદ્ધ નહીંનો વિષય છે, તે સહજ શુદ્ધ પારિણામિક ભાવ છે, તે તો પરિપૂર્ણ છે અને એક રૂપ છે. જો પર્યાયનું કરવા પણ એમાં હોય તો એની બે રૂપતા થઈ જાય છે, પણ એ તો એક રૂપ છે, ત્રણેય કાળે એક રૂપ છે, એમાં ક્યાંય ફેરફાર થતો નથી. શુદ્ધ પારિણામિક ભાવ તો પરિપૂર્ણ છે, પરિપૂર્ણ અનંત ગુણોથી સંપન્ન છે અને એક રૂપ છે. ફક્ત પર્યાયમાં અધુરાશ છે, વિકાર છે, માટે પ્રયાસ કરવાનો રહે છે. અધૂરાપણું પ્રયત્ન કરીને પૂર્ણ કરવાનું છે, પ્રયત્ન કરીને વિકારને મટાડીને અવિકાર દશા ઉત્પન્ન કરવાની છે, એના માટેનો પ્રયત્ન છે. પણ એની મર્યાદા પર્યાયમાં સમાપ્ત થાય છે, તેથી આગળ એની મર્યાદા નથી. કાર્યની મર્યાદા પર્યાયમાં સમાપ્ત થાય છે, તેથી આગળ કાર્યની કોઈ મર્યાદા નથી. દ્રવ્યની અંદર જે શુદ્ધ પરમ પારિણામિક ભાવ છે, ત્યાં કોઈ પર્યાયની પહોંચ નથી. એ તો મેરુવત અડોલપણે નિશ્ચળપણે ઊભો છે સદાય. પર્યાય આટા મારે છે ફરતી, મારવા દો જેટલા આટા મારે, એનું પર્યાયનું કામ પર્યાય કરે. હું તો મારા સ્વરૂપમાં, મારા સ્થાનમાં અડોલપણે નિશ્ચયપણથી જે છું એ પ્રમાણે એકરૂપપણે સદાય ઊભો છું. મારે પર્યાયની સાથે ખરેખર કાંઈ નિસ્બત નથી. આમ છે, હા, એવું જ્ઞાન પર્યાયમાં થાય છે. થાવ કે થાવું હોય તો, કરવું હોય તો કરે પર્યાય, એવું જ્ઞાન. મારે એની અપેક્ષા નથી, અપેક્ષા નથી, ત્રિકાળીને વર્તમાનની અપેક્ષા નથી, એમ છે. એ દ્રષ્ટિની મસ્તી એવી છે, એને દ્રષ્ટિનો મીણો ચડે છે. એ પછી પર્યાયમાં આમ ને પર્યાયમાં આમ એને જોવા ઉભો રહેતો નથી. દ્રષ્ટિ છે એ નશા જેવી છે, એમ કે છે. એ દ્રષ્ટિનો નશો ચડે છે, પછી એ કઈ બીજું જોતો નથી, એક પોતાના વિષયથી મસ્ત છે. એ વાત કરી અહીંયા તો પર્યાયમાં તો જે સ્થિતિ છે, એ સ્થિતિમાં પુરુષાર્થ અને પ્રયત્ન છે, અને એને લઈને સાધક સાધ્યના ભેદ પડે છે. એ પર્યાય દ્રષ્ટિએ પડે છે, સાધક અને સાધ્યના ભેદ જે છે એ પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ દ્રષ્ટિમાં સાધ્ય સાધકના ભેદ પણ નથી. વાત જ પૂરી થઈ ગઈ, એમ છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો વાત પૂરી થઈ જાય છે. વિશેષ વિશેષ.